એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિચારક વિશે વાત કરવાના છીએ જેમનું નામ લગભગ દરેકે સાંભળ્યું જ હશે, સિગમંડ ફ્રોઇડ.
મનોવિશ્લેષણના પિતામહ.
હા, એમના વિચારોએ માનવ મનને સમજવાની આપણી રીત જ બદલી નાખી, પણ એમ કહીએ કે સાથે સાથે બહુ બધા વિવાદો પણ ઊભા કર્યા.
બરાબર. અને ફ્રોઇડના આજે જટિલ ને એમ કહીએ ને કે પ્રભાવશાળી જગત છે, એને સમજવા માટે આપણે આજે સહારો લઈ રહ્યા છીએ બ્રિટિશ મનોચિકિત્સક અને લેખક એન્થની સ્ટોરના પુસ્તકોનો.
હા,
સ્ટોરે ફ્રોઇડનું બહુ જ મતલબ સંતુલિત અને વિવેચનાત્મક વિશ્લેષણ કર્યું છે.
સાચી વાત છે, કારણ કે જુઓ, ફ્રોઇડને સંપૂર્ણપણે સ્વીકારી લેવા કે પછી સાઉન્ડ નકારી જ કાઢવા એ બહુ સહેલું છે, પણ સ્ટોર આપણને એક વચલો રસ્તો બતાવે છે એમ ને. એ કહે છે કે ફ્રોઇડના વિચારો ખરેખર ક્રાંતિકારી હતા, ખાસ કરીને પેલી અચેતન મન મને અનકોન્શિયસ માઇન્ડની વાત. પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઘણા અધૂરા પણ હતા.
બરાબર.
તો આજે આપણે એ જ તપાસીશું કે સ્ટોરની નજરે ફ્રોઇડના વારસામાંથી શું ટક્યું છે અને શું નહીં,
અને શા માટે આજે પણ આટલા વર્ષો પછી પણ ફ્રોઇડને સમજવા જરૂરી છે એ પણ એક સવાલ છે.
હા,
કારણ કે એમના વિચારો ભલે સાચા હોય કે ખોટા, પણ આપણી સંસ્કૃતિમાં, આપણી ભાષામાં અને આપણે પોતાની જાતને કેવી રીતે જોઈએ છીએ એવા બહુ ઊંડે સુધી વણાઈ ગયા છે.
તો ચાલો શરૂઆત કરીએ એન્થની સ્ટોરના પરિચયથી. કોણ હતા લેખક કે જેમણે ફ્રોઇડ જેવા દિગ્ગજનું મૂલ્યાંકન કરવાનું આ કામ હાથમાં લીધું?
એન્થની સ્ટોર એટલે 1920 થી 2001 સુધી એ પોતે એક બહુ પ્રતિષ્ઠિત બ્રિટિશ મનોચિકિત્સક હતા, મનોવિશ્લેષક પણ અને લેખક પણ. ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા અને એમની પાસે બહોળો ક્લિનિકલ અનુભવ હતો. પણ એમની ખાસ વાત એ હતી કે એ કોઈ એક વિચારધારાના એમ કહીએ ને કે કટ્ટર સમર્થક નહોતા.
એટલે કે ફ્રોઇડના અંધભક્ત પણ નહીં અને એકદમ વિરોધી પણ નહીં, એવું?
બિલકુલ એવું જ. એમનામાં ક્લિનિકલ પ્રેક્ટિસનો અનુભવ હતો, એટલે એ જાણતા હતા કે થેરાપીમાં કયા વિચારો કામ લાગે છે કયા નહીં.
હા,
અને સાથે સાથે શૈક્ષણિક શિસ્ત પણ હતી, એટલે એ સિદ્ધાંતોની મર્યાદાઓ પણ સમજતા હતા. અને એમની લખવાની સ્ટાઇલ પણ બહુ સ્પષ્ટ હતી. એ થોડા કાર્લ યુંગના વિચારો તરફ પણ ઝુકાવ ધરાવતા હતા, પણ ફ્રોઇડનું મૂલ્યાંકન એમણે બહુ જ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કર્યું. આ જ સંતુલન છે ને એ એમને ફ્રોઇડ પર લખવા માટે યોગ્ય બનાવે છે.
બરાબર. તો સ્ટોરે ફ્રોઇડ પરના પોતાના વિશ્લેષણમાં મુખ્યત્વે શું કહેવાનો પ્રયાસ કર્યો છે, મતલબ એમના પુસ્તકનો સાર શું છે?
જુઓ, સ્ટોરનો મુખ્ય હેતુ ફ્રોઇડના જીવન અને કામનું ખાલી વર્ણન કરવાનો નથી, એનાથી આગળ જઈને એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનું છે. એ ફ્રોઇડના આટલા મોટા વારસામાંથી કઈ આંતરદૃષ્ટિ, કયા ઇન્સાઇટ્સ આજે પણ મૂલ્યવાન છે અને કયા સિદ્ધાંતો હવે મતલબ સમયની કસોટી પર ખરા નથી ઉતર્યા એને અલગ તારવવાનો પ્રયાસ કરે છે.
એટલે એ સમજાવવાનો પ્રયાસ કે ફ્રોઇડ એક પેકેજ ડીલ નથી, મતલબ કાં તો બધું લો કાં તો છોડો એવું નહીં.
હા, બરાબર એ જ, બરાબર એ જ. સ્ટોરનો મુખ્ય તર્ક એ છે કે ફ્રોઇડનું મૂલ્યાંકન છે ને એ બે સ્તરે થવું જોઈએ.
બે સ્તરે કયા કયા?
એક વૈજ્ઞાનિક માળખા તરીકે. હવે અહીં સ્ટોર બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે ફ્રોઇડના ઘણા સિદ્ધાંતો જે ફ્રોઇડે પોતે વૈજ્ઞાનિક ગણાવ્યા હતા એ આજના માપદંડો પર ટકી શકે એમ નથી, એમાં પ્રયોગમૂલક પુરાવાનો અભાવ છે.
ઓકે, અને બીજો સ્તર?
બીજો સ્તર છે ફ્રોઇડના વિચારોને એક અર્થઘટનાત્મક પ્રણાલી, મતલબ કે એક ઇન્ટરપ્રેટિવ સિસ્ટમ તરીકે જોવાનો. અહીં સ્ટોર ફ્રોઇડની પ્રતિભાને સ્વીકારે છે કે ફ્રોઇડે આપણને માનવ સ્વભાવ, આપણા આંતરિક સંઘર્ષો, આપણી પ્રેરણાઓ એ બધા વિશે વિચારવા અને વાત કરવા માટે એક નવી ભાષા આપી, એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. ભલે શુદ્ધ વૈજ્ઞાનિક ન હોય, પણ એ માનવ અનુભવને અર્થ આપવામાં મદદ કરે છે.
આ ખરેખર રસપ્રદ છે. તો ચાલો હવે ફ્રોઇડના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ, પણ સ્ટોરના આ બે સ્તરીય મૂલ્યાંકનના ચશ્મા પહેરીને. શરૂઆત કરીએ સૌથી મહત્વના ખ્યાલથી, અચેતન મન.
ચોક્કસ. સ્ટોરના મતે અચેતન મન એટલે કે અનકોન્શિયસ માઇન્ડ નો વિચાર એ ફ્રોઇડનું સૌથી મોટું અને કદાચ સૌથી સ્થાયી યોગદાન છે. ફ્રોઇડે કહ્યું કે આપણું મન ખાલી સભાન એટલે કે કોન્શિયસ નથી, એનો એક બહુ મોટો હિસ્સો અચેતન છે, જ્યાં પેલી દબાયેલી ઈચ્છાઓ, ભૂલાઈ ગયેલી પણ અસર કરતી યાદો, આદિમ આવેગો, આ બધું સક્રિય હોય છે.
અને એ આપણા જાણ બહાર આપણા વિચારો અને વર્તનને દોરે છે.
બરાબર, આપણા જાણ બહાર.
પેલી ફ્રોઇડિયન સ્લીપની વાત આવે છે ને, જીભ લપસી જવી, એ આનું જ ઉદાહરણ ગણાય ને?
હા બરાબર, ફ્રોઇડે આવા રોજિંદા ઉદાહરણો જેમ કે જીભ લપસવી, કંઈક ભૂલી જવું, સ્વપ્નો, એના દ્વારા જ અચેતનના અસ્તિત્વ તરફ ધ્યાન દોર્યું. આ વિચાર જ એટલો ક્રાંતિકારી હતો કારણ કે એ સમયની માન્યતાને પડકારતો હતો કે મનુષ્ય મુખ્યત્વે તર્કથી ચાલે છે.
હા,
ફ્રોઇડનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, અહમ પોતાના ઘરમાં માલિક નથી, એ આ જ વાત કહે છે. સ્ટોર આ ખ્યાલના મહત્વને પૂરેપૂરું સ્વીકારે છે.
અને સ્વપ્નો, ફ્રોઇડે તો એને અચેતન સુધી પહોંચવાનો રાજમાર્ગ કયા હતા, એના વિશે સ્ટોર શું કહે છે?
ફ્રોઇડ માનતા હતા કે સ્વપ્નો અર્થહીન નથી હોતા, એ આપણી જે દબાયેલી ઈચ્છાઓ છે ને, એને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે. એમણે સ્વપ્નનો જે દેખીતો ભાગ છે, જે આપણને યાદ રહે છે, મેનિફેસ્ટ કન્ટેન્ટ, અને એનો જે છુપાયેલો અર્થ છે, જે દબાયેલી ઈચ્છા છે, લેટેન્ટ કન્ટેન્ટ, એની વચ્ચેનો ભેદ સમજાવ્યો.
ઓકે,
સ્ટોર છે ને, એ ફ્રોઇડના આ આગ્રહને મહત્વનો ગણે છે કે સ્વપ્નો પણ અભ્યાસ કરવા યોગ્ય માનસિક પ્રવૃત્તિ છે. એણે સ્વપ્નોને ગંભીરતાથી લેવડાવ્યા એમ કહી શકાય.
પણ શું સ્ટોર ફ્રોઇડની સ્વપ્ન અર્થઘટન કરવાની જે પદ્ધતિ હતી એની સાથે સહમત છે?
ના, ત્યાં સ્ટોર થોડા ટીકાત્મક છે. ફ્રોઇડે જે રીતે દરેક પ્રતીકનો એક નિશ્ચિત અર્થ કાઢવાનો પ્રયાસ કર્યો, એ પદ્ધતિને સ્ટોર બહુ વ્યક્તિલક્ષી અને અવિશ્વસનીય ગણે છે.
અને આધુનિક સંશોધનો પણ ફ્રોઇડના ઘણા દાવાઓને સમર્થન નથી આપતા. પણ પેલું મૂળ વિચાર કે સ્વપ્નોનો કોઈ મનોવૈજ્ઞાનિક અર્થ હોય છે, એ મહત્વનો રહ્યો.
બરાબર, હવે વાત કરીએ એ વિષયની જેના કારણે ફ્રોઇડ કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ બન્યા, લૈંગિકતા અને બાળ વિકાસ.
હા, સાચી વાત. અહીં સ્ટોરની ટીકા સૌથી વધુ તીવ્ર બને છે. જુઓ, ફ્રોઇડે લિબિડોની વાત કરી, જેમણે એમને જીવનશક્તિ કહી, અને કહ્યું કે બાળપણના વિકાસના અલગ અલગ તબક્કા હોય છે, મૌખિક, ગુદા, લિંગ, જેમાં આ શક્તિ શરીરના જુદા જુદા ભાગો પર કેન્દ્રિત થાય છે. અને આમાં જ એમણે પેલી ઓડિપસ કોમ્પ્લેક્સ જેવી થિયરી આપી.
એટલે પેલું કે બાળક વિજાતીય માતા પિતા તરફ આકર્ષાય છે અને સમલિંગી માતા પિતા સાથે સ્પર્ધા અનુભવે છે, એ જ ને?
હા, એ જ. હવે સ્ટોર કહે છે કે આ સિદ્ધાંતો ફ્રોઇડના પોતાના અત્યંત મર્યાદિત અનુભવો પર આધારિત હતા, મતલબ વિયેનાના અમુક ચોક્કસ વર્ગના દર્દીઓ પર જ.
ઓહ, એને કોઈ વ્યાપક વૈજ્ઞાનિક સમર્થન નથી, અને તે મોટા ભાગે એ સમયના પિતૃસત્તાક સમાજનું જ પ્રતિબિંબ પાડે છે. સ્ટોર આ સિદ્ધાંતોને ફ્રોઇડના કાર્યનો સૌથી નબળો ભાગ ગણે છે.
પણ શું સ્ટોર આમાંથી કશું જ હકારાત્મક નથી તારવતા? કંઈક તો મહત્વનું હશે ને?
ના, એવું નથી. તેઓ એટલું જરૂર સ્વીકારે છે કે ફ્રોઇડે બાળપણના અનુભવો અને ખાસ કરીને માતા પિતા સાથેના પ્રારંભિક સંબંધોના મહત્વ પર જે ભાર મૂક્યો ને,
હા,
એ વાત સાચી અને મહત્વની છે, જે આજે પણ વિકાસલક્ષી મનોવિજ્ઞાન સ્વીકારે છે. પણ ફ્રોઇડનું જે આખું લૈંગિક માળખું હતું ને, એને સ્ટોર લગભગ નકારી કાઢે છે.
ફ્રોઇડે મનની સંરચના માટે પેલું ઇડ અહમ અને પરાઅહમ, ઇડ ઈગો સુપરઈગોનું મોડેલ પણ આપ્યું હતું. સ્ટોર એને કઈ રીતે જુએ છે? હા, પેલું મોડલ, ઇડ એટલે આપણી મૂળભૂત વૃત્તિઓ અને આવેગોનો ભંડાર જે સુખના સિદ્ધાંત પર ચાલે.
હા,
પરાઅહમ એટલે આપણો આંતરિક નૈતિક અવાજ, સમાજના નિયમોનું આંતરિકીકરણ જેનાથી અપરાધ ભાવ આવે, અને અહમ એટલે વાસ્તવિકતા સાથે તાલમેલ બેસાડનાર, પેલું ઇડ અને પરાહમ વચ્ચે સમાધાન કરાવનાર ભાગ.
તું શું સ્ટોર અને સાચું માને છે?
જો સ્ટોર આ મોડેલને શાબ્દિક રીતે વૈજ્ઞાનિક સત્ય નથી ગણતા, પણ માનવ મનના આંતરિક સંઘર્ષોને સમજવા માટે એક ઉપયોગી રૂપક એટલે કે મેટાફર તરીકે જરૂર સ્વીકારે છે. એ આપણને સમજવામાં મદદ કરે છે કે આપણી અંદર સતત જુદી જુદી શક્તિઓ વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે,
અને આ ખેંચતાણથી જે ચિંતા એટલે કે એન્ઝાયટી ઊભી થાય, એનાથી બચવા માટે અહમ સંરક્ષણ તંત્રો એટલે કે ડિફેન્સ મિકેનિઝમ્સ વાપરે છે, એમ કહ્યું ફ્રોઇડે. આ વિશે સ્ટોર શું માને છે?
હા, આ ખ્યાલને સ્ટોર ફ્રોઇડના મહત્વના અને વ્યવહારુ યોગદાનમાં ગણે છે. સંરક્ષણ તંત્રો એ અચેતન પ્રક્રિયાઓ છે જેના દ્વારા આપણે અપ્રિય વાસ્તવિકતા કે લાગણીઓનો સામનો કરવાનું ટાળીએ છીએ.
દાખલા તરીકે
જેમ કે દમન, રિપ્રેશન, કોઈ અસ્વીકાર્ય વિચારને મનમાંથી જ કાઢી નાખો, અથવા તર્કસંગતિકરણ, રેશનલાઇઝેશન, પોતાના વર્તન માટે ખોટા પણ સ્વીકાર્ય લાગે એવા કારણો આપવા.
ઓ હા, આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા બહાના કાઢતા જોઈએ છે. બિલકુલ. અને પ્રક્ષેપણ, પોતાની ખામીઓ બીજામાં જોવી. સ્ટોર કહે છે કે આ બધા ખ્યાલો ક્લિનિકલ પ્રેક્ટિસમાં અને રોજિંદા જીવનને સમજવામાં બહુ ઉપયોગી છે. આ ફ્રોઇડના વારસાનો એક એવો ભાગ છે જે વ્યાપકપણે સ્વીકૃત છે.
હવે વાત કરીએ ફ્રોઇડની ઉપચાર પદ્ધતિ મનોવિશ્લેષણ, સાયકોએનાલિસિસની. શું તે ખરેખર કામ કરે છે? સ્ટોરનો શું મત છે ના પર? મનોવિશ્લેષણ એટલે પેલી વાતચીત દ્વારા ઉપચારવાળી વાત, ટોકિંગ ક્યોર, જેમાં મુક્ત સાહચર્ય, ફ્રી એસોસિએશન અને સ્થાનાંતરણ, ટ્રાન્સફરન્સ જેવી તકનીકો વપરાય છે.
અને એનો ધ્યેય શું?
ધ્યેય છે અચેતન સંઘર્ષોને સભાનતામાં લાવીને તેના પર કામ કરવું. સ્ટોર આંતરદૃષ્ટિની શક્તિને સ્વીકારે છે, મતલબ કે પોતાની સમસ્યાઓના મૂળને સમજવાથી ફાયદો થાય છે.
પણ શું
કોઈ મર્યાદાઓ?
હા, સ્ટોર એની વ્યવહારુ મર્યાદાઓ પણ જુએ છે. મનોવિશ્લેષણ બહુ લાંબુ ચાલે, બહુ ખર્ચાળ હોય છે અને એની અસરકારકતા સાબિત કરવી વૈજ્ઞાનિક રીતે બહુ મુશ્કેલ છે. એટલે સ્ટોર એના મૂલ્યને સ્વીકારે છે પણ એને કોઈ સર્વરોગ નિવારણ જેવું નથી માનતા.
સમજાયું. ફ્રોઇડ માત્ર વ્યક્તિગત મનોવિજ્ઞાન પર જ ન અટક્યા ને, એમણે તો સમાજ અને સંસ્કૃતિ વિશે પણ લખ્યું, ખાસ કરીને પેલું પુસ્તક સભ્યતા અને તેનો અસંતોષ, સિવિલાઇઝેશન એન્ડ ઇટ્સ ડિસકન્ટેન્ટ્સ. હા બરાબર, આ પુસ્તકમાં ફ્રોઇડે દલીલ કરી કે સભ્યતા ટકાવી રાખવા માટે વ્યક્તિએ પોતાની આદિમ વૃત્તિઓ, ખાસ કરીને આક્રમકતા, એને દબાવવી પડે છે. અને આ દમનની કિંમત આપણે સતત એક અંદરના અસંતોષ અને અપરાધભાવ તરીકે ચૂકવીએ છીએ. સ્ટોરા આ વિચારને વ્યક્તિ અને સમાજ વચ્ચેના શાશ્વત તણાવ પર એક ઊંડી અને આજે પણ પ્રાસંગિક ટિપ્પણી ગણે છે, ભલે તે ફ્રોઇડના મૂળ મનોવિશ્લેષણના સિદ્ધાંતો પર જ આધારિત હોય.
તો આટલી બધી વિસ્તૃત ચર્ચા પછી સ્ટોરાના વિશ્લેષણના આધારે આપણે ફ્રોઇડના કાર્યના મુખ્ય સંદેશાઓ કયા તારવી શકીએ? 3-4 મુખ્ય મુદ્દા કહી શકાય.
હા ચોક્કસ. પહેલો અને મારા મતે સૌથી મહત્વનો મુદ્દો, અચેતન માનસિક પ્રક્રિયાઓની વાસ્તવિકતા અને શક્તિ. ભલે ફ્રોઇડની બધી થિયરી સાચી ન હોય, પણ આ વિચાર કે આપણા વર્તન પાછળ અજાણ્યા પરિબળો કામ કરે છે એ ખરેખર ક્રાંતિકારી હતો અને આજે પણ માન્ય છે.
આપણા ઘણા નિર્ણયો, પસંદગીઓ, એની પાછળ અચેતન મનનો હાથ હોય છે.
બરાબર. બીજો મુદ્દો કદાચ પ્રારંભિક સંબંધોનું મહત્વ.
હા, એની વાત થઈ હતી.
ફ્રોઇડે બાળપણના, ખાસ કરીને માતા પિતા સાથેના અનુભવ પર જે ભાર મૂક્યો તેને આધુનિક મનોવિજ્ઞાન પણ સમર્થન આપે છે. આપણો સ્વભાવ અને સંબંધો બનાવવાની રીત ઘણીવાર બાળપણમાં જ ઘડાય છે. આ સમજણ આપણને વાલી તરીકે કે પછી પોતાના સંબંધોને સમજવામાં મદદ કરી શકે.
બરાબર. ત્રીજો મુદ્દો શું ગણી શકાય?
માનવ સ્વભાવની જટિલતા અને આંતરિક સંઘર્ષ. ફ્રોઇડે બતાવ્યું કે માણસ ખાલી તર્કથી નથી ચાલતો, એની અંદર પ્રેમ અને નફરત, સર્જન અને વિનાશ, વૃત્તિઓ અને નૈતિકતા, આ બધા વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે.
અને આ સંઘર્ષ જ આપણને માનવ બનાવે છે એમ કહી શકાય.
હા. અને છેલ્લે સ્ટોરનો પોતાનો જે મુખ્ય સંદેશ છે તે, મનોવિશ્લેષણનું મૂલ્ય વિજ્ઞાન તરીકે કદાચ ઓછું પણ અર્થઘટન પ્રણાલી તરીકે વધુ છે. સ્ટોર ભારપૂર્વક કહે છે કે ફ્રોઇડના સિદ્ધાંતોને કદાચ વૈજ્ઞાનિક કસોટી પર ખરા ન ઉતારી શકાય, પણ તે આપણને આપણી જાતને, આપણા સંબંધોને, આપણી સંસ્કૃતિને સમજવા માટે એક શક્તિશાળી ભાષા અને માળખું પૂરું પાડે છે. એનું મૂલ્ય આ અર્થ આપવામાં છે.
સરસ. ફ્રોઇડના કેટલાક વાક્યો તો બહુ પ્રખ્યાત થયા છે. ચાલો એવા 2-3 વાક્યો જોઈએ અને સ્ટોરના દૃષ્ટિકોણથી એનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.
હા ચોક્કસ. પહેલું લઈએ, પેલું જ્યાં ઈડ હતું ત્યાં અહમ હોવું જોઈએ. વેર ઈડ વોઝ ધેર ઈગો શેલ બી. આનો શું અર્થ થાય?
આ વાક્ય મને લાગે છે મનોવિશ્લેષણના ધ્યેયને દર્શાવે છે. એટલે કે આપણી જે અંધ આવેગી વૃત્તિઓ છે, ઈડ, એના પર આપણું સભાન તાર્કિક મન, અહમ, નિયંત્રણ મેળવે. સ્વજાગૃતિ દ્વારા આપણે વધુ સ્વતંત્ર અને જવાબદાર બની શકીએ. જાણે અંધારામાંથી પ્રકાશ તરફ જવાની વાત છે.
બરાબર. બીજું પેલું પ્રખ્યાત, અહમ પોતાના ઘરમાં માલિક નથી. ધી ઈગો ઇઝ નોટ માસ્ટર ઇન ઇટ્સ ઓન હાઉસ. આ તો બહુ ઊંડી વાત લાગે છે.
હા, આ ફ્રોઇડનો માનવ ગર્વ પર મોટો પ્રહાર હતો. એ કહે છે કે આપણું જે સભાન હું છે, એટલે કે અહમ, તે સંપૂર્ણ નિયંત્રણમાં નથી. પેલી અચેતન શક્તિઓ એને સતત પ્રભાવિત કરે છે. આપણે જેટલું સમજીએ છીએ એટલા તર્કસંગત અને સ્વનિયંત્રિત કદાચ નથી. આ વિચાર આજે પણ આપણને થોડા વિનમ્ર બનાવે છે.
સાચી વાત. અને છેલ્લું સભ્યતા વિશે. સભ્યતા વૃત્તિઓના ત્યાગ પર બનેલી છે. સિવિલાઇઝેશન ઇઝ બિલ્ટ અપોન એ રિનન્સિએશન ઓફ ઇન્સ્ટિંક્ટ. આ બતાવે છે કે સમાજમાં શાંતિથી સાથે રહેવા માટે આપણે આપણી સહજ ઈચ્છાઓ અને આવેગો પર નિયંત્રણ રાખવું પડે છે. હવે આ નિયંત્રણ જરૂરી છે, પણ એના કારણે એક પ્રકારનો અસંતોષ કે બેચેની હંમેશા રહે છે. વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજની જરૂરિયાત વચ્ચેનો આ તણાવ સનાતન છે એમ ફ્રોઇડ કહેવા માંગે છે. તો આ બધા જટિલ વિચારો છે, પણ આપણા રોજિંદા જીવનમાં આનું શું ઉપયોગ? આપણે આમાંથી શું લઈ શકીએ? મને લાગે છે પહેલું તો વધુ સારી સ્વસમજ. આપણે આપણા પોતાના વર્તનમાં પેલા સંરક્ષણ તંત્રોને ઓળખતા શીખી શકીએ.
જેમ કે
ક્યારે આપણે કોઈ નિષ્ફળતા માટે બીજાને દોષ દઈએ છીએ, એટલે કે પ્રક્ષેપણ, અથવા કેવા વિચિત્ર બહાના બનાવીએ છીએ, તર્કસંગતીકરણ. આ જાગૃતિ આવે ને તો આપણે વધુ પ્રામાણિક બની શકીએ.
હા, એ વાત સાચી છે. બીજું, સંબંધોની સમજ, ખાસ કરીને પેલો ટ્રાન્સફરન્સનો ખ્યાલ.
હા, એ શું છે?
આપણે ઘણીવાર આપણા વર્તમાન સંબંધોમાં, પછી તે જીવનસાથી સાથે હોય, બોસ સાથે હોય કે મિત્રો સાથે હોય, એમાં ભૂતકાળના, ખાસ કરીને માતા પિતા સાથેના સંબંધોની લાગણીઓ અને અપેક્ષાઓ અજાણતા જ લાવી દઈએ છીએ. આ સમજવાથી ઘણી ગેરસમજણો ટાળી શકાય છે.
અને ત્રીજું, હું કહીશ વિવેચનાત્મક વિચારસરણી. સ્ટોરે જે રીતે ફ્રોઇડનું મૂલ્યાંકન કર્યું, એમની શક્તિઓ અને નબળાઈઓ બંનેને સ્વીકારીને એક સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવ્યો, તે આપણને કોઈપણ વિચાર, સિદ્ધાંત કે વ્યક્તિનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે શીખવે છે. આંધળો વિરોધ કે આંધળું સમર્થન કરવાને બદલે ઊંડાણપૂર્વક સમજીને પોતાનો મત બનાવો.
ખૂબ સરસ મુદ્દો છે આ. તો આજના આ મનોમંથનના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી? તમને શું લાગ્યું?
મારા માટે મુખ્ય શીખ એ છે કે ફ્રોઇડનો પ્રભાવ છે ને, એ એમના સિદ્ધાંતોની વૈજ્ઞાનિક સચોટતા કરતાં ક્યાંય વધારે એમના સાંસ્કૃતિક પ્રભાવમાં રહેલો છે. ફ્રોઇડિયન સ્લિપ, ઈગો, રિપ્રેશન જેવા શબ્દો આપણી રોજિંદી ભાષાનો ભાગ બની ગયા છે. ભલે મનોવિશ્લેષણ એક વિજ્ઞાન તરીકે સંપૂર્ણ સફળ ન રહ્યું હોય, પણ એણે માનવ મનની જટિલતા અને આંતરિક સંઘર્ષોને સમજવા માટે એક શક્તિશાળી કથા કે એમ કહો કે મિથક જરૂર પૂરું પાડ્યું છે.
અને મારા માટે સ્ટૂલનો જે સંતુલિત અભિગમ છે ને, એ બહુ મહત્વનો લાગ્યો. ફ્રોઇડ કદાચ સાચા જવાબો આપનાર કરતાં વધુ એક મહાન પ્રશ્નો પૂછનાર હતા.
હા, એ પણ સાચું છે.
એમણે આપણને માનવ મનના અંધારા ખૂણાઓ તરફ જોવાની હિંમત આપી. એવા સવાલો ઉઠાવ્યા જેના જવાબો કદાચ ક્યારેય પૂરેપૂરા નહીં મળે, પણ જે આપણને સતત વિચારતા રાખે છે. એમણે આપણને આપણી જાતને વધુ ઊંડાણથી જોવાની પ્રેરણા આપી, ભલે એમના કેટલાક જવાબો આજે ટકે એવા ન હોય. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.